પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 43 થી 45 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 10.
કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય, તેને પૂછીએ કે તારું નામ શું, તો કહે મારી બા. તારું ગામ કયું, તો કહે મારી બા. તારા માતા પિતા કોણ, તો કહે મારી બા. દ્રષ્ટાંત તો છે, ભૂલું પડેલું બાળક, એની માતાથી વિખૂટું પડી ગયેલું બાળક, એના હૃદયમાં અથવા એના લક્ષમાં એની બા સિવાય બીજું કાંઈ નથી. એ જ એનું સર્વસ્વ છે કહેવા માટે, કે એનું સર્વસ્વ છે, એનો એને આધાર છે. એના સિવાય કોઈ રીતે રહી શકે એમ નથી. અથવા બીજું સાંભળવા સમજવા જાણે કાંઈ તૈયાર નથી. પ્રશ્નો તો એમ સૂચવે છે કે બીજું કાંઈ સાંભળવા તૈયાર નથી, બીજું કાંઈ સમજવા તૈયાર નથી. જેનો એને પ્રેમ છે, એ સિવાય લક્ષ ફરતું નથી. બીજા ફેરવવા માંગે તો લક્ષ ફરતું નથી. અનુસાર સિદ્ધાંત લે છે કે તેમ જેને આત્માની ખરી રૂચિથી જ્ઞાયક સ્વભાવ પ્રાપ્ત કરવો છે, તેને દરેક પ્રસંગે જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ એનું રટણ રહ્યા કરે છે. હું જ્ઞાયક છે તેની જ નિરંતર રૂચિ અને ભાવના રહે. જેને આત્માની ખરી રૂચિથી જ્ઞાયક સ્વભાવ પ્રાપ્ત કરવો છે, ખરેખર પોતાના સ્વભાવની રૂચિ હોય અને એ રૂચિના વિષય સિવાય બીજો વિષય એની સમક્ષ આવે એ કઈ રીતે બને. બહુ સીધી વાત એ છે કે જો એને નિજ સ્વરૂપની જ રૂચિ હોય, પોતાના સ્વભાવ અથવા સ્વરૂપના અનુભવ સિવાય એને કાંઈ રૂચતું ન હોય, તો પછી એના પરિણામ બીજે કઈ રીતે ટકે. અથવા ઉદય અનુસાર બીજે ઉપયોગ જાય, તો પણ એનો રૂચિનો વિષય એની રૂચિમાંથી કઈ રીતે ખસે. અહીં વાસ્તવિકતા વિચારવામાં આવે તો એ સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રસંગે એનો રૂચિનો વિષય છે, એનાથી એ જીવ એ રૂચિ હટતી નથી. દરેક પ્રસંગે એમ બીજું છે, જે કોઈ ઉદય અનુસાર છે, ચારે ગતિના કોઈ પણ પ્રકારના ઉદય હોય, નારકીના, અનંત પ્રતિકૂળતાના, દેવલોકના, ઘણી અનુકૂળતાના, કિરીંચના પણ બહુ ભાગ, પાપના ઉદય છે એ પ્રકારના, ક્ષુધા, તુષા, મારણ, તાડણ અનેક પ્રકાર છે, છતાં જેને ખરી રૂચિ છે, બસ રૂચિ એટલું નથી લીધું પણ ખરી રૂચિ છે, તેને તો દરેક પ્રસંગે એક પોતાના સ્વભાવનું જ રટણ છે. સ્વભાવ પ્રાપ્ત કરવો છે એટલું જ લક્ષ્ય છે, રટણ છે. એનું કારણ એ છે કે એટલું જ લક્ષ્ય છે. લૌકિકમાં પણ એ સ્પષ્ટ છે કે જેની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હોય એનું રટણ, એ તરફનું વલણ, પરિણામનું એ તરફનું વલણ અને એ તરફનું રટણ નિરંતર રહ્યા જ કરે છે, સદાય રહ્યા કરે છે. એવું રહ્યા જ કરે એ સ્વાભાવિક છે, પરિણામ સ્વભાવ છે, તે પ્રકારનો પરિણામ સ્વભાવ છે. તેની જ નિરંતર રુચિ રહે અને તેની જ ભાવના રહે એ પણ મુમુક્ષુ જીવનું, ખરી રુચિવાળા જીવનું પરિણામનું એક લક્ષણ બતાવ્યું છે કે આવું રહે તો એને ખરી રુચિ છે, યથાર્થ રુચિ છે. અને એ જીવ જ્ઞાયક સ્વભાવને પ્રાપ્ત થવાનો, અનુભવ થવાનો એ અધિકારી છે. એને અનુભૂતિ થાય છે કે જે અનુભૂતિ અનંત ભવ ભ્રમણની પહેલા જ પરિણામથી છેદક છે. અનુભૂતિનું પરિણામ આવ્યું છે, અનંત ભવ ભ્રમણનો છેદ ઉડે છે ત્યાંથી. પણ આ એની પૂર્વ તૈયારીના પરિણામ છે. ક્રમમાં આવા જ પરિણામ હોય, ક્રમમાં જગતના પદાર્થો વિષયના પરિણામ હોય અને પછી એને અનુભૂતિના પરિણામ થાય, એવું બનતું એ બાળકના દ્રષ્ટાંતે લીધું છે. સમજી શકાય ને, સ્પષ્ટ જ્ઞાનમાં આવી શકે કે ભૂલો પડી ગયેલો બાળક એની બા સિવાય બીજું કાંઈ પૂછે તો એટલું જ બોલે, અને ન પૂછે તો એટલું જ બોલે. એ બોલવાનો પ્રસંગ છે. અહીંયા એના જ્ઞાનની અંદર એક જ લક્ષ્ય છે અને બીજું કાંઈ લક્ષ્ય રહેતું નથી. બીજે ક્યાંય વિચારીને, સમજીને, અનુભવીને પણ નક્કી કર્યું છે કે બીજે ક્યાંય સુખ નથી, એક આત્મામાં સુખ છે. અને આત્મામાં સુખ છે એટલે ત્યાંથી જ પ્રાપ્ત કરવા સિવાય બીજું કાંઈ લક્ષ્ય રહે નહીં. સ્પષ્ટ વિષય તો એ વિચારણીય છે કે સુખ ક્યાં ક્યાં છે એને એને પોતાને અંદરમાં નક્કી કરવું જોઈએ. અથવા બુદ્ધિગમ્ય રીતે વિચારીને, શાસ્ત્રના સંયોગથી, શાસ્ત્રના આધારથી, શાસ્ત્રના નિમિત્તથી એમ નક્કી કરે કે બરાબર છે, સુખ તો આત્મામાં છે ને સુખ બીજે ક્યાંય નથી, પછી એ નક્કી કરેલું કેમ વિસ્મૃત થાય છે, એવું નિર્ણય કરેલો પરિણામનું વિસ્મૃતિ કેમ છે, એનો પણ એને ઊંડો વિચાર કરવો જોઈએ કે તો આ નક્કી કર્યું એનું શું. જો અન્ય પ્રસંગે બીજા બહારના પદાર્થના સંયોગથી પણ સુખનો અનુભવ થાય છે તો મેં નક્કી કર્યું તો એનું શું, અને વર્તમાન સુખના અનુભવનું શું, એનું એને મંથન ચાલવું જોઈએ. આપણે મંથનનો વિષય આવી ગયો 38માં. મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય, વસ્તુ સ્વરૂપ એટલે વસ્તુનો સ્વભાવ સમજાય, એવા રહસ્યોથી ભરપૂર વચનો એનું ઊંડું મંથન કરે છે મોક્ષોજી. અને એ મારીને શોધે છે, ક્યાંથી એને માર્ગ શોધે છે. ઉન્માર્ગ છે, માર્ગ નથી તો ઉન્માર્ગ છે એ વાત નિશ્ચિત છે. પરિણમનમાં ઊંધો માર્ગ છે. ઊંધા માર્ગની અંદર એક ધારો જે વેગ છે ઊંધો, એને જો પ્રકાર વેગનો ચાલુ રહે તો માર્ગ ફરવાનું કઈ રીતે બનશે. અને એ વેગની અંદર એને કોઈ રૂકાવટ આવે, બ્રેક લાગે, નહીં મારી સમજણ કંઈક બીજું કહે છે અને અનુભવ કંઈક બીજો થાય છે, સમજણ અને અનુભવ વચ્ચે અંતર રહે છે, એ આંતરો એને મંથનથી તોડવો જોઈએ, એનું મંથન ચાલવું જોઈએ. અહીંયા તો જો જ્ઞાયક સ્વભાવની ઓળખાણ થઈ હોય તો આત્માની એવી અનન્ય રૂચિ પ્રગટે, જો નિજ સ્વભાવની નિજ સ્વરૂપની ઓળખાણ થઈ હોય તો એવી એની રૂચિ પ્રગટે કે કોઈ પણ પ્રસંગે નિરંતરપણે એની રૂચિ હટી શકે નહીં, એની રૂચિમાંથી વિષય ખસી શકે નહીં, એની ભાવના ફરી શકે નહીં. ઉદયના પ્રસંગોમાં એ રૂચિ અને ભાવનાવશ નિરસતા એને આવ્યા વિના રહી શકે નહીં. એ એકદમ વાસ્તવિક છે. એક બાજુની કોઈ પણ વિષયની તીવ્ર રૂચિ બીજે બધેથી જીવને લક્ષ વિનાનો નિરસ કરી દે છે, લક્ષ વિનાનો કરે છે અને નિરસ કરે છે. એ તો પરિણામની સહજ વાસ્તવિકતા છે, ગમે તે દ્રષ્ટાંતે લો, એ વાસ્તવિકતા છે. ખરેખર લક્ષણ બીજું છે 43માં, 44. રૂચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહીં. જરૂરિયાતનો એક મુદ્દો, વિશેષ લક્ષણ બીજું. અનેક લક્ષણ છે ને પરિણામમાં, અનેક પ્રકાર ભજે છે. હવે જરૂર ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો જરૂરતનું લાગવું અને પુરુષાર્થનું ઉપાડવું એને સીધો સંબંધ છે. સમયસારની છઠ્ઠી ગાથા લીધી છે, ક્યાં એ પ્રકાર લીધો છે. પ્રશ્ન જે ઉઠાવ્યો છે ને, મથાળામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે કયો આ શુદ્ધાત્મા છે કે જેને જાણવો જરૂરી છે, જેને જાણવો આવશ્યક છે, એમ લીધું છે. મથાળું એ લીધું છે. પ્રમત કે અપ્રમત નથી, એક નાયક ભાવ છે એમ કહ્યું છે. એવું જે નિરૂપણ કરવું છે આચાર્યદેવમાં, ટીકાકાર અમૃતચંદ્રાચાર્યદેવે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે કોઈ જીવને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને જાણવાની જરૂરત લાગી છે એને આ જ્ઞાયક અથવા પ્રમત અપ્રમત એટલે શુદ્ધ શુદ્ધ દશા વિનાનો એકલો જ્ઞાયક ભાવ છે એને આ કહેવામાં આવે છે. જેને એ વિષયની જરૂરત દેખાતી નથી એને કહેતા નથી, અથવા એના એના સમક્ષમાં આ વાત આવશે પુણ્યના ઉદયે તો અમે કહેવા ધારીએ છીએ એને સમજાશે નહીં. અમે જે જ્ઞાયક ભાવ કહેવા માંગીએ છીએ એ ભાવ એને અંતરમાં ભાસે. જરૂરતનો વિષય મુખ્ય છે, એ પણ પરિણામ સિદ્ધાંત છે કે પરિણામમાં જરૂરત લાગે એ બાજુ જ એની ઉગ્રતા આવે છે. જરૂર ન લાગે તો ઉપેક્ષા થઈ જાય છે. જેની જરૂરત લાગે છે એની અપેક્ષા વૃત્તિ કામ કરે છે અને જેની જરૂરત નથી લાગતી એની ઉપેક્ષા વૃત્તિ સહજ જ કામ કરે છે. એ પણ અણપરિણમનનો સહજ સ્વભાવ છે. મૂળ તો સુખનો વિષય છે, પ્રયોજન તો પ્રત્યેક જીવને સુખનું છે, અને જેને આત્મિક સુખ જોઈએ છે અથવા આત્મિક સુખની જેને જરૂરત છે અને સંયોગોથી અથવા અનેક પ્રકારના બાહ્ય પદાર્થોના સંયોગથી જે કાંઈ સુખાભાસરૂપ સુખ ઉત્પન્ન થાય છે એમાં જેને હવે સુખ દેખાતું નથી. લીધું છે ને અનેક પ્રકારના પદાર્થોથી ઉત્પન્ન થતા સુખમાં જેને મૂંઝવણ થાય છે એમ એ શબ્દ વાપરે છે. સુખ તો થતું નથી પણ એમાં એને મૂંઝવણ થાય છે, ગભરાટ થાય છે, ત્યારે એ જીવની ગુણથી ઉત્પન્ન થતા સુખમાં વૃત્તિ જાય છે, એ જીવની વૃત્તિ ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે એવો શબ્દ લીધો છે. ભાષા ગુણ છે, ગુણ કહો કે સ્વભાવ કહો, એ જીવની વૃત્તિ સ્વભાવથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે, બાહ્ય પદાર્થોમાં એને મૂંઝવણ થાય છે, અનુકૂળતાઓ હોય તો પણ એને મૂંઝવણ થાય છે. અનુકૂળતાઓ મેળવવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? પછી પ્રાપ્ત અનુકૂળતામાં જેને મૂંઝવણ છે એની વૃત્તિ એ બાજુથી નિરસ થાય છે, એ બાજુથી એની વૃત્તિ પાછી વળવાની પૂરી તૈયારીવાળી થઈ ગઈ છે, અને ત્યારે જ એ વૃત્તિ અંતર્મુખ થઈ શકે છે. નહીતર બાહ્ય પદાર્થ તરફના પરિણમના વેગનો પણ એવો પ્રકાર છે, અનાદિથી બાહ્ય પરિણમનમાં એટલો વેગ છે કે કોઈ અપૂર્વ પ્રકારના આત્મિક પુરુષાર્થના એ વેગ બંધ થાય અને સ્વરૂપ પ્રત્યેના વેગથી એને સ્વાનુભવ થાય એ બની શકતું નથી. ખરેખર તો સ્વરૂપની ઓળખાણથી વેગની ઉત્પત્તિ થાય છે, પણ એ ઓળખાણ જરૂરિયાત વિના થતી નથી, જરૂરત દેખાયા વિના થતી નથી. આ મને નક્કી કરવું પડશે અંદરમાં કે પોતાના સ્વભાવ સુખની જરૂરત ઊભી થઈ છે કે નહીં, અને તે પણ એ જરૂરતની હદ અથવા કક્ષા એવી છે કે જેના વિના ચાલે નહીં. જરૂર તો છે, જરૂર વિના કાંઈ એક કલાક થોડા અહીંયા આવીએ છીએ, ઘણા કામ છે, કામ કાંઈ થોડા નથી. અને અહીંયા પિતૃથી પછી બધા કામે લાગીએ છીએ ને, કામ છે ત્યારે લાગીએ છીએ લાગીએ છીએ, પણ એ ઉપલબ્ધ જરૂર વાળાનું પણ આમાં કામ છે એ પ્રકાર છે. એટલે તો ખરેખર શબ્દ લીધો છે, ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહીં. ખાતરીબંધ વાત કરી છે, ખરેખર જરૂરિયાત લાગે. કેમ કે જેને ખરી જરૂરિયાત લાગશે એનો પ્રયત્ન એ જરૂરિયાત વાળા વિષયને મેળવવા બાજુનો ચાલુ ને ચાલુ રહેશે. એમ કે સાંભળીએ ત્યારે તો સારું લાગે છે, વાંચીએ ત્યારે તો ઠીક લાગે છે, પણ પછી પાછા કામમાં એવા પુરવાઈ જઈએ છીએ અને કામનો બોજો પણ એવો છે ને અનેક પ્રકારના સંત પ્રસંગો પણ એવા ઊભા થાય છે કે પછી પાછું કાંઈ આ બાજુનું યાદ આવતું નથી. વળી બીજે દિવસે સવારે પાછું એક કલાક કહે છે કે એમાં જરૂરિયાત ક્યાં રહી, એમાં જરૂરિયાત ક્યાં રહી? જરૂરિયાત હતી જ નહીં, અને સારું લાગતું હતું એ થોડું કર્ણેન્દ્રિયને પ્રિય થયું હતું અથવા મન ઇન્દ્રિયને પ્રિય થયું હતું. સારું હતું, સારું સંભળાય છે, સારું છે, ઠીક લાગે છે. એ કોઈ મનોરંજનનો વિષય હોય એવી રીતે કલાક એમ પસાર કરવામાં આવે, અથવા અનેક પ્રકારના જરૂરિયાત વિનાના, લક્ષ વિનાના, દુર્લક્ષથી પસાર કરવામાં આવે, એને દુર્લક્ષ કહે છે. અને એ ઈચ્છા એમ રાખે કે મને પરમાત્માનો ભેટો થાય, પરમાત્મા મને પ્રાપ્ત થાય, પ્રત્યક્ષ થાય. એ વાત તો કોઈ સમજણ વાળી છે એમ કહેવાની જરૂર રહેતી. ખરેખર જો પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહીં, ચોક્કસ વસ્તુની પ્રાપ્તિ થાય, થાય ને થાય જ, કેમ કે પ્રયત્નનું બંધ થવું રહેશે નહીં, બંધ પડવું થશે નહીં. કોઈ પણ પ્રસંગમાં પ્રવર્તતા પણ એ પોતાની જરૂરિયાતના વિષયને વિસ્મૃત થવા દેશે નહીં. તેને ચોવીસે કલાક એક જ ચિંતન, ઘોલણ અને ખટક ચાલુ રહે. ચોવીસે કલાક એમ દીધું છે, ઊંઘમાં પણ એવી એક એની સ્થિતિ આવી ઘટે છે. મુમુક્ષુની દશામાં પણ આ સ્થિતિ એની આવી ઘટે છે કે ચોવીસે કલાક એક જ ચિંતન, ભલે બીજા કાર્યો કરે તો પણ એક જ ચિંતન, એક જ ઘોલન, અને અંદરમાં આત્મપ્રાપ્તિ નથી એની ખટક, એની વેદના, એનું દુઃખ એને ચાલુ ને ચાલુ રહ્યા કરે. ક્યાં સુધી ચાલે આ? એક એવી પરિસ્થિતિ છે કે એને બીજી બધી બાજુથી નિરસ્ત કરી નાખે છે. બધી બાજુથી નિરસ્ત કરે એટલે પોતે તો છે જ, પોતાની હસ્તી કોઈ નવી લાવવી છે, પોતાનો સ્વભાવ કંઈ નવો ઉત્પન્ન કરવો છે એમ તો છે નહીં, પોતે તો છે જ. જે પોતે છે એ પોતાના અનુભવમાં પોતાને જ બાધા કરનાર ભાવો છે, એ ભાવો જ્યાં ખલાસ થાય છે ત્યાં સ્વાનુભવ સહજ ઉત્પન્ન. આમ તો જ્ઞાન જ્ઞાનને વેદે છે, અને જ્ઞાનમાં જ્ઞાનના અનુભવ સિવાય બીજાના અનુભવનો અવકાશ પણ નથી. પણ આ જીવને પરમાં સુખ છે, રાગમાં સુખ છે, તેથી એનું લક્ષ એના ઉપર નથી. એ લક્ષ ફરી જાય છે સાચી સમજણથી, અને આ બધા પ્રકારના રૂચિની, જરૂરિયાતના, એના ચિંતનના, ઘોલનના, ખટકના બધા પ્રકારના જે પરિણામના ચિહ્ન કયા, એ પ્રકારના પરિણમન થતાં એ લક્ષ હટી જાય છે ત્યારે એને સહજપણે પોતાનું વેદન આવિર્ભૂતપણે અનુભવવામાં આવે છે. આવિર્ભૂતપણે થાય છે એમ છે. છે તો ખરું જ, પણ એ આવિર્ભૂતપણે થાય છે, તિરોભૂત હતું તે. ચોવીસે કલાક આમ ચાલે છે એમ કેમ બીજું છે કે નહીં, તો બીજું ચોવીસે કલાક ચાલતું હોય છે. જો એને ચોવીસે કલાક એક સ્વરૂપનું ચિંતન ગોલન આદિ ન રહે તો બીજું એનું ચોવીસે કલાક ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. બીજી સ્થિતિ છે, પરિણામ કોઈ ખાલી રહે છે, શૂન્ય રહે છે એવું તો બનતું નથી. એ વિશે લીધો છે ફુગાનીજી 250 માં મળશે. ખર અપની જરૂરત લગે, એનું ગુજરાતી છે. રૂચિમાં ખરેખર પોતાની જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહીં. અહીંયા લખ્યું છે, તબ અપની વસ્તુ કી પ્રાપ્તિ હોવા હોય વિના રહેવે નહીં. અક્ષરોશ છે આજે મેળ્યું બેનશ્રીનું વચન અને સુદાનંદીનું વચન, અક્ષરોશ છે આમાં. ભાષા ખાલી હિન્દી ગુજરાતી છે. આ તો 2020 થઈ ગયું છે, 2023 છે. ભાવ તો મળે પણ ભાષા મળી છે. હા તો કુદરતી ધ્યાન દો, એક જ અક્ષર છે. 2400 ઘંટો પછી હિન્દીમાં આમ કે 2400 ઘંટો ચિંતન મેં બે ચિંતન મેં એમ એટલે બુદ્ધિપૂર્વકના ચિંતનમાં અને અબુદ્ધિપૂર્વકના ચિંતનમાં એમ લેવું છે. ચિંતન મેં બે ચિંતન મેં એક યહી ચલતા રહે, કૌંસમાં ભર્યું છે. યહી એટલે આજ, એટલે સ્વરૂપનું ભોલન ચાલતો રહે. જિસ વિષય કી રુચિ હોતી હૈ ઉસ વિષય સેંકડો બાહ્ય કાર્ય કરતે હુએ ભી ચલતા હી રહેતા હૈ. જે વિષયની જીવને રુચિ હોય છે એ વિષય એના પરિણામમાં ચાલુ જ રહ્યા કરે છે. ભલે ને સેંકડો બાહ્ય કાર્ય કરે એમ કે છે, પણ એ વિષય એને ચાલુ જ રહે છે. બહારનો ઉપયોગ ઉપર ઉપર ચાલે છે, બહાર કા ઉપયોગ ઉપર ઉપરી ચલતા હૈ, ઉસમેં જાગૃતિ નહીં હોતી. જાગૃતિ ફરી છે, સાવધાની ફરી છે. જ્યાં સુધી જીવને ઉદયિક ભાવમાં જાગૃતિ છે, ઉદયિક ભાવમાં એની સાવધાની પડી છે, ત્યાં સુધી એને સ્વરૂપ સાવધાની શરૂ થઈ નથી. ત્યાં સુધી એની રુચિ પ્રગટી નથી. ત્યાં સુધી એને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની જરૂરિયાત પણ લાગી નથી. આ સીધી વાત છે. કારણ કે જીસ વિષય કી રુચિ હૈ ઉસમેં હી જાગૃતિ રહેતી હૈ. જાગૃતિનો એવો પ્રકાર છે કે જેની રુચિ એની જાગૃતિ, જેની કિંમત એની જાગૃતિ, જેની ભાવના એની જાગૃતિ, જે જોઈએ એની જાગૃતિ, જેમાં જરૂરત નથી લાગતી એના પ્રત્યે ઊંઘે છે, સૂએ છે. આ સીધી વાત છે. સેંકડો કાર્ય કર્મ કરતે રહેને પર ભી એ સબકી ગૌણતા હી રહા કરતી હૈ ઓર રુચિ કા વિષય સદા મુખ્ય રહેતા હૈ. આ એક પેરેગ્રાફ લીધો છે, પહેલો પેરેગ્રાફ. આ છે આત્મપ્રાપ્તિ કેસે હોવે, ઈસ વિષય મેં જિજ્ઞાસાપૂર્વક પૂછા હુઆ પ્રશ્ન કા યહ ઉત્તર હૈ. એનો પહેલો પેરેગ્રાફ છે, વિસ્તાર સેવા બીજી છે. પહેલા પેરેગ્રાફમાં આ વિષય બિલકુલ અહીંયા જે 44 નંબરનો મુદ્દો છે એની સાથે મેળ ખાય છે. જેમ કોઈને બાનો પ્રેમ હોય તો તેને બાની યાદ તેની ખટક નિરંતર રહ્યા જ કરે છે. પરદેશમાં હોય, ઘણો પ્રેમ હોય, એકનો દીકરો હોય, પરદેશ મોકલ્યો હોય, એનો વિચાર આવ્યા જ કરે. ભણવા જાય છે 15 વર્ષમાં, 16 વર્ષ, નાની ઉંમરે 17 વર્ષે એક જ યાદ આવ્યા કરે. તેને જેમ આત્માનો પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય. અમારે તો આ બધા પ્રસંગ છે ને, શુભ ભાવના પ્રસંગ છે. ઉલ્લાસથી ભાગ લેતો દેખાય છતાં અંદરમાં ખટકતો આત્માની જ હોય. આ રુચિ હોય તો આ પકડે કે ઉલ્લાસથી ભાગ લેવો. જે કાંઈ સુખ પ્રસંગ આવે એમાં ઉલ્લાસ આવવો જોઈએ. મનુષ્યને એમાં ઉલ્લાસ હોય, મારે એકાંત એનો ઉલ્લાસ હોય તો અહીંયા તો એને મુમુક્ષુતા પણ કહેતા નથી. આમ છે તો બધા એને હોય છે. મુલ્લા મસ્જિદને એને ઉલ્લાસ હોય છે. મુંબઈમાં મુલ્લાએ મસ્જિદ કરી છે, 1.5 કરોડ રૂપિયા નાખ્યા ઉલ્લાસ વગર નાખ્યા. એ છે કે અહીંયા તો શુભ પ્રસંગ હોવા છતાં અંદરમાં એને ખટક રહે છે કે નહીં એ વાતને એને સમજી લેવી જોઈએ, સંભાળી લેવી જોઈએ. જ્ઞાનીનું આ વચનામૃત છે, આ અમૃત છે. આ બધું એકનું અમૃત છે. આમાં અમૃત તો એને કહીએ કે મરતાને બચાવે એનું નામ અમૃત. બાકી તો શુભાશુભ ભાવમાં એકાંત શુભ ને એકાંત અશુભમાં જીવનું મરણ છે, ભાવ મરણ છે. એમાંથી આ વસ્તુ બચાવે છે. જો ભાઈ અંદરમાં ખટક છે, આત્માની ખટક રહી જાય છે, નહીં નહીં આ ઉલ્લાસ છે એકાંતે કર્તવ્ય નથી. મારે કરવું છે એ કાંઈક બીજું છે, અને થાય છે ઉલ્લાસ એ કાંઈ બીજો છે. પૂર્વના સંસ્કારવશ ઉલ્લાસ થઈ આવે તો પણ એ થાય છે, કરવો નથી ને થાય છે. કરવો છે ને થાય છે એનો તો એકાંત થઈ જશે, એને તો અંદરમાં ખટક ઊભી થશે નહીં. એ પ્રકાર છે. બહુ ચેતાવ્યા છે, ખરેખર તો બહુ ચેતાવ્યા છે. આવું કહીને જો ભાઈ શુભના અનેક પ્રસંગ આવશે, પણ એ બધા જ પ્રસંગમાં તને અંદરમાં ક્યાંય ખટક રહે છે કે મારે પ્રાપ્ત કરવું છે એ જુદી ચીજ છે, અને આ જે પ્રસંગ પ્રાપ્ત છે એને અનુસરીને થતા પરિણામ છે એ કોઈ બીજો જ પ્રકાર છે. એ પ્રકારથી મારે જે જોઈએ એ જુદી વાત છે, એને ખટક રહેવી જોઈએ. એને જો બરાબર એ વિષયનું ભાન રહે તો એનો ઉલ્લાસ હોય તો એ બાહ્ય રંગ જુદો અને એનું અંતરંગ પણ જુદો એમ થઈ જાય. એનો બહારનો રંગ જુદો અને એનો અંતરંગનો રંગ જુદો થઈ જાય છે. છતાં અંદરમાં ખટકતો આત્માની હોય બાના પ્રેમવાળો ભલે કુટુંબ કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો બામાં જ રહ્યું હોય છે. શું કહે છે? જેને બાનો પ્રેમ છે, બીજા સગા હોય ગમે તેટલા, પણ માના સ્થાને કોઈ આવી શકે નહીં એમ લેવું છે. એટલે બધાની સાથે સ્નેહ સંબંધ બધું દેખાતું હોય, આનંદ પ્રમોદ દેખાતો હોય, પણ જે એની બાનો પ્રેમ છે એ પ્રેમ એને આવી શકે નહીં. અરે મારી બા મારી બા, એવી જ રીતે આત્માની એને ખટક રહેવી જોઈએ. ગમે તે પ્રસંગમાં, ગમે તેવો શુભનો ઉલ્લાસિક પ્રસંગ હોય, તો પણ એને આત્મપ્રાપ્તિ મીન્સ ખટક સહિત એમાં પ્રવર્તન થવું જોઈએ. જો એની ખટક ન રહી તો એ બધી ઉલ્લાસ છે એ નુકસાનનું કારણ છે, લાભનું કિંચિત કારણ નથી, પણ એને નુકસાનનું કારણ છે. ઉલ્લાસનો રસ છે ને, શુભ રસ અને અશુભ રસ એ બાહ્ય રસની અપેક્ષા એ એક જ જાતિ, આમ એક જ જાતિ છે, બાહ્ય રસ છે, એક જ જાતિનો બાહ્ય રસ છે. જેમ જીવને અશુભ રસ અંતર્મુખ થવા ન દે, એમ જ જીવને શુભ રસ અંતર્મુખ થવા દે નહીં. આ ખટક એના રસને તોડે છે ખરેખર, તો અંદરથી પાયામાંથી એનો પાયો ખલાસ કરે છે. ભલે પછી ઉપર ઉપરથી રસ આવે, પણ અંદરનો એનો પાયો તોડી નાખે છે. એવી જ રીતે આત્માની ખટક રહેવી જોઈએ. આમ તો જાગૃત મુમુક્ષુ જીવ છે એના પરિણામનો એક આવો પ્રકાર છે કે કોઈ પણ પ્રકારના પરિણામમાં એ પ્રયોજનને જુએ છે. કોઈ પણ પ્રકારનો ઉદય છે અને એ ઉદયને અનુસરતા એના પરિણામ થાય છે. પૂર્વકર્મકૃત ઉદય છે, એ ઉદયને અનુસરતા પરિણામ થાય છે. અંદરથી જાગ્યો છે એટલું જોવે છે કે આમાં મારા આત્માનું પ્રયોજન ક્યાંને કેટલું. બસ જેમ વેપારી કોઈ પણ વેપારના પડખે પ્રવર્તે, ખરીદ વેચાણ, અરે ગરાગ આવે તો ખરચ કરે એની પાછળ, આડતી આવે તો લઈ જાય જ નહીં, પાલિતાણા લઈ જાય, બીજી લઈ જાય, ત્રીજી લઈ જાય. આમ તો પોલે પોતે ભલે બસમાં આવે જાય, પણ પેલો ટેક્સી બાંધે એના માટે. કહે છે કે એ બધે પ્રયોજન એનું છૂટ્યા વગર છે. એક કે એક પ્રવૃત્તિમાં, વ્યાપારી કોઈ પણ પ્રવૃત્તિમાં લાભ નુકસાનના પ્રયોજનને છોડીને ક્યારે જીવન પ્રવર્તવામાં આવે છે? ક્યારે નહીં. તો અહીંયા પણ મુમુક્ષુ જીવ ચાહે શુભ કે અશુભ, કોઈ પણ પ્રકારના પરિણામમાં એને મારું પ્રયોજન કેટલું આમાં એ જોતા એ નિરસ થઈ જાય છે. અશુભમાંથી નિરસ થઈ જાય છે અને શુભમાંથી નિરસ થઈ જાય છે, ઉપેક્ષિત થઈ જાય છે. કેમ કે એને સ્પષ્ટ ભાષે છે કે આમાં તો ક્યાંય પ્રયોજન છે નહીં. કેમ કે શુભ અશુભમાં ખરેખર આત્માનું પ્રયોજન ફરતું નથી, એટલે એમાં એને રસ રહેતો નથી. નહી ચાલતા પ્રવૃત્તિ કરવી પડે બીજો વિષય છે, અને ઉલ્લાસિત પરિણામે આખે ને આખે આખો ઓળાઈ જાય અંદરમાં, એ બીજો વિષય છે. આવરે છે ને, બધું ડૂબી જાય, આંધણ મૂચું એમ આવરે, એમ પોતે ડૂબી જાય પોતાના ઉલ્લાસથી. એમાં એને ક્યાંય પ્રયોજનનું લક્ષ નથી, કાંઈ જાગૃતિ નથી. એ શુભ રસ હોય તો પણ એને ઘણો નુકસાનકારક છે. એમાં કિંચિત માત્ર આત્માનું હિત થતું નથી. ઓળખો નથી તો ઓળખવાનો પ્રયત્ન તો કરવો જોઈએ ને. ઓળખો નથી તો ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓળખવાના પ્રયત્નમાં પછી ઉલ્લાસ કરવાની ક્યાં વાત આવી? ભલે આ જીવ કે છે મેં ઓળખો નથી, બરાબર છે, પણ તો પછી ઓળખવા સિવાયના બીજા પ્રકારના પરિણામમાં કેમ એકાકાર થાય છે? ઓળખવાના પ્રયત્નમાં તો રહે એટલી વાત છે. જો એના અંતર સંશોધનમાં ઓળખવામાં એ જાય તો પણ એ તીવ્રપણે એ દિશામાં જતા બીજી બાજુનો ઉલ્લાસ એને ખલાસ થયા વિના રહેશે નહીં. એને બાહ્ય પ્રસંગમાં સ્પષ્ટ એ ભાગ છે કે આમ કરવાથી કાંઈ મારા આત્માનું પ્રયોજન સરવાનું નથી, આમ કરવાથી પણ મારા આત્માનું પ્રયોજન સરવાનું નથી. જે તે પ્રસંગ ઉભો થશે ઉદયવશ, જો પ્રસંગ તો ઉદયવશ હોય છે, કોઈ લાયો લવાય છે કે કાઢ્યો જાય છે એ તો વસ્તુના સ્વરૂપમાં નથી. પણ કોઈ પણ હો, મારું પ્રયોજન આમાં કેટલું એ વિષયમાં એની સતત જાગૃતિ હોય તો એ નુકસાનમાંથી તો ઓછામાં ઓછો બચી શકે છે. લાભ થવાની વાત આગળ છે, પણ વર્તમાન નુકસાનથી એને બચવામાં તો કાંઈક એની પાસે જાગૃતિ હોવી ઘટે છે. એવી જ રીતે એને આત્માની ખટક રહેવી જોઈએ ગમે તે પ્રસંગમાં. મારો આત્મા, મારો આત્મા, એ જ ખટક અને રુચિ રહેવી જોઈએ. એવી ખટક રહ્યા કરે તો આત્મબા બા જેમ લે છે ને એને પોતાની બા, એમ પોતાનો આત્મા એટલે પોતાની રુચિ છે એ મળ્યા વગર રહે જ નહીં. કેટલી જગ્યાએ આ વાત આવે છે કે એને માર્ગ મળ્યા વિના રહે નહીં, એને આત્મા મળ્યા વિના રહે નહીં. લોકોને તો આમાં રસ્તો શું છે એ જાણવા મળતું નથી કે ખરેખરામાં માર્ગ કઈ રીતે મળે. આ એક ગ્રંથ એવો છે કે જેમાં આ રીતે માર્ગ મળ્યા વિના રહેશે જ નહીં, આમ જ માર્ગ મળશે, આમ જ માર્ગ મળશે, એ વાત ફેરવી ફેરવીને કહેવામાં આવી છે. એવું વિશે છે એ 44, 45. અંતરના તળિયા તપાસીને આત્માને ઓળખ, આ ઓળખવાનો વિષય આવ્યો. અંતરના તળિયા તપાસીને એટલે તારા પરિણમનનું તળિયું તપાસીને. આમ તો શું છે કે કોઈ પણ વાસણના તળના આધારે એમાં જે કાંઈ ચીજ છે ભરવામાં આવે છે. એવું ક્યાંય બીનું છે કે તળિયા વિનાની ચીજ હોય ને એમાં કાંઈ ભરવામાં આવ્યું હોય? તળિયાના આધારથી જે કાંઈ ભરવામાં આવે છે તે ભરવામાં આવે છે. હવે તારા પરિણમનમાં જે કાંઈ ભર્યું ભર્યું છે, જે કાંઈ પરિણમન જેનાથી ભરેલું છે, જે રસથી ભરેલું છે, એનો આધાર તો તપાસ, તળિયું તો તપાસ કે શેના આધારે આ બધું ચાલી રહ્યું છે. આધાર શું? કે તે તેણે જે કાંઈ આધાર લીધો છે એ રાગનો આધાર છે અને રાગના વિષય એવા પુગલ પરિણામનો આધાર છે અને એ આધાર તને ડગો દીધા વિના રહેશે નહીં. જ્યાં આ અવસ્થા પૂરી થવાનો કાળ ઓચિંતો ખ્યાલમાં આવશે અને મારે આમાં તો કાંઈ શ્વાસે સગો થાય એવું નથી, આગળની તો વાત રહેતી નથી. શ્વાસ ઘર છોડે છે, જુદી જુદી દૃષ્ટિમાં દાખલા શ્વાસનું છેલ્લા શ્વાસ હોય ત્યારે શ્વાસનું ઘર છોડે છે. ઘર છોડે એટલે જેટલે ઊંડે જતો હોય એટલે ઊંડે ગયા વિના પાછો વળે, એને ખ્યાલ આવે કે શ્વાસ વહેલો પાછો વળે છે અને હમણાં થોડા કાળમાં ઊંડે લઈ જવો છે તો લઈ જવાતો નથી એટલે થોડા કાળમાં હવે આ વાત પૂરી. એટલે જેટલો આધાર એને લીધો છે બધો થઈ ગયો આધાર, એનો ભય અને એના દુઃખનું કોઈ માપ રહેતું નથી. એટલો ભય થઈ આવે છે, એટલું દુઃખ થઈ આવે છે કે એના પરિણામની અંદર દુર્ગતિના વિશેષ કર્મો એ કાળે બીજા બાંધી લે છે. આખી જિંદગી તો બાંધ્યા જ છે પણ એ કાળે બીજા વધારાના પણ તીવ્રપણે એ બાંધે છે. ઘર છોડ્યું અહીંયા કહે છે કે અંતરના તળિયા તપાસીને આત્માને ઓળખ. અંદરમાં જે સ્વભાવ તો છે એને તપાસતું, જ્ઞાન ક્રિયાના આધારે રહેલો જે જ્ઞાન સ્વભાવ એના તળિયામાં જઈને એને તું ઓળખ. અને વર્તમાન તારા તાતે જે આધાર લીધો છે આધારને તું છોડી દે. એ ખરેખર તને આધાર મળ્યો હું નથી. સુપરિણામ ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું છે એમ માની જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. થાય છે શું કે આ ક્ષેત્રમાં આવ્યા પહેલા બહુભાગ જીવોના પરિણામ આટલી શુભ સ્થિતિએ પણ આવ્યા હોતા નથી. વેપાર ધંધો ખેલા કબાડામાં જયંતિભાઈ રાજકોટ ને વેરાવળ ને બધે પેઢીઓ કરી હતી, પરિણામ તો પેલા ત્યાં ગયા હોય ને ધમાલ કરવામાં, આમ લીલી ને આમ લીલી મેં આમ કર્યું પણ કેટલું અશુભ થયું તું એ વખતે ખબર ન હોય. એવો રસ ચડી ગયો હોય કે કેટલું અશુભ થાય છે એની ખબર હોય નહીં, પછી આ ક્ષેત્રમાં આવે ને જરા શુભ થાય એટલે એને એમ થાય કે મેં ઘણું કર્યું. અહીંયા શબ્દ લીધો ને મેં ઘણું કર્યું, પહેલા આવું નહોતું કર્યું, પહેલા ઘણું ખરાબ કર્યું હતું ને હવે મેં ઘણું સારું કર્યું. સુપરિણામ થોડા દેવ ગુરુ શાસ્ત્રના પ્રસંગમાં સુપરિણામ, થોડી શાસ્ત્ર જ્ઞાનની ધારણા એ વગેરેનો થોડો પુરુષાર્થ, એટલે એનો પુરુષાર્થ, આત્માનો પુરુષાર્થ નહીં. હજી આમાં સુપરિણામને લાયક થોડો પુરુષાર્થ અને જ્ઞાનની ધારણા શાસ્ત્ર જ્ઞાનની ધારણાનો થોડો પુરુષાર્થ એવું થોડું કર્યા પછી એને એમ લાગે કે મેં ઘણું કર્યું, પહેલા આવું નહોતું કર્યું ને હવે આવું મેં ઘણું કર્યું એમ માની. નીચે જુઓ છે ને પૂર્વ પર્યાય જે નીચે હલકી હતી એના ઉપર નજર નાખે છે, અને વર્તમાન કંઈક સારું કર્યું, ઊંચું કર્યું, ઘણું કર્યું એવું એ માની બેસે છે. એ ખરેખર પરિપૂર્ણ નિર્દોષતાના ધ્યેયને ભૂલેલો જીવ છે. આમ છે, જેના લક્ષમાં પરિપૂર્ણ નિર્દોષતા હોય છે એવા ભૂતકાળને સંભાળવા રહેતો નથી. ભૂતકાળને જોવા રહેતો નથી, વર્તમાનમાં એને સંતોષ થતો નથી. ભૂતકાળ તો ગયો તે ગયો, પણ વર્તમાનમાં હજી એને સંતોષ થતો નથી. અહીંયા તો આવું માનીને જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. જીવની યોગ્યતા રોકાવાનું આ એક કારણ છે. બહુ બહુ વિચાર કરીને આ ટાળવા જેવો વિષય છે કે પહેલા તો આમ કર્યું, પહેલા તો આમ કર્યું, પહેલા તો હવે તો નથી કર્યું, હવે તો આટલું કરીએ છીએ ને પહેલા કરતા તો ફેર પડ્યો ને. માય તારે જે પ્રાપ્ત કરવું છે તો તારું ધ્યેય તો પરિપૂર્ણ નિર્દોષ થવાનું છે. જ્યાં પૂર્ણતા જોઈએ ત્યાં તો હજી અંશ શરૂઆતની શુદ્ધિની થઈ નથી. એ પહેલા તો તું સંતોષ આવવા માંડ્યો. શુદ્ધતાના અંશની શરૂઆત તો સમ્યક દર્શનના સ્વાનુભવથી થશે. એ તો હજી થઈ નથી, હજી તો અશુભ પલટીને શુભ થયું થોડું. ત્યાં તો એને એમ લાગે કે મેં ઘણું કર્યું છે. એ જીવની યોગ્યતા રોકાઈ જાય છે, એ આગળ વધી શકતો નથી. કેટલી ગાઈડન્સ છે, માર્ગદર્શન કેટલું છે. હવે મરતા જ બચાવ્યા છે હું ખરેખર. અજ્ઞાનને જરા કંઈક આવડે જુઓ શું થાય છે. કરી દેવું જોઈએ.